તારીખ 12/11/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 59
નિર્વાણ ઉત્સવ ના કાળે પણ દેવો દેવલોક માંથી આવે છે, ઇન્દ્રાદી દેવો આવે છે, ભગવાન નો નિર્વાણ નો ઉત્સવ ઉજવે છે, મનાવે છે. શુક્લ ધ્યાન ની શ્રેણી માંડીને પરિપૂર્ણ શુદ્ધ દશા આજે ભગવાન વર્ધમાન સ્વામી થઈ અને 11,500 વર્ષ પહેલા પાવાપુરીમાંથી બરાબર સમ શ્રેણીએ સિદ્ધે સીધા આકાશની કોઈ પણ પ્રદેશની સમશ્રેણી એટલે શ્રેણી છોડ્યા વિના સિદ્ધે સીધા ઉપર વિરાજમાન છે. પોતાના આત્માના હિતનો ભાવ થયો ઉત્કૃષ્ટપણે, પોતાના નિજ હિતનો ઉત્કૃષ્ટ ભાવ થયો એવો ઉત્કૃષ્ટ ભાવ થયો એવી જિજ્ઞાસાથી જ્યારે બે ચારણ સુધી જ્યારે મહાવીર સ્વામીના આ ભાવ પહેલાના 10મા ભાવે જ્યારે સંબોધે છે ત્યારે મુનિરાજ જે કહેતા હતા એના પ્રત્યે અત્યંત અત્યંત જિજ્ઞાસા છે અને મૂળ હિતની પૂરેપૂરી જરૂરિયાતનો ભાવ ત્યાં વર્ત્યો. મારું કલ્યાણ થાય, મારો ઉદ્ધાર થાય, મારું હિત થાય અને આ સંસારમાંથી હું છૂટી જાઉં. તાર આત્મા એમને બતાવ્યો એવો જ આત્મા એમને સાંભળતા સાંભળતા સ્વવિકલ્પ દશામાં ભાષ્યો, સંમત થયો, બુદ્ધિપૂર્વક સંમત થયો અને પછી ત્યાર પછી તરત જ એમાં પરિણમી જાય, પરિણમન થઈ ગયું, આત્મારૂપ પરિણમન થઈ ગયું, એ આત્માના અભેદ અનુભવ રૂપ પરિણમન થયું. એ પહેલા તો જીવા બીજા જીવો સંસારી હોય છે એવા જ પરિણામ હોય છે, કોઈ આરાધનાના પરિણામ નથી હોતા. મુખ્ય દર્શનથી માંડીને અનેક પ્રકારના વિરાજનાના પરિણામ થાય છે. એનાથી તે જીવ છૂટવા ચાહે છે ત્યારે છૂટે છે, છૂટવાનો ભાવ થાય છે, ખરો ભાવ થાય છે, છૂટી જાય છે. બરાબર મહિષીના ભાવથી માંડીને છેલ્લા સિંહના ભાવમાં ઇન્દ્રકમાંથી આવે છે, કેટલાય નારકીના ભાવ કર્યા છે, અસંખ્ય નારકીના ભાવ કર્યા છે અને એ નારકીના ભાવમાંથી અસંખ્ય વાર તિરિંચના જંગલી તિરિંચના ભાવો કર્યા છે. સિંહ, વાઘ, અજગર, મોટા મોટા સર્પ, ક્રોધ, ઘણો ક્રોધ હોય છતાં જ્યારે આત્મા છૂટવા જાતિ નથી બદલાણી, પરિણામ બદલાણા છે, મૂળ જાતિ આત્માને કોઈની બદલાતી નથી. એને જ્યાં સંભાળે છે પોતાની જાતને સમસ્યા પોતાના સ્વાનુભવમાં આવે છે, જે જાતે સ્વરૂપ છે એવા સ્વરૂપ જાતિનો અનુભવ પ્રગટ થાય છે, એવો સ્વાનુભવ નિર્વાણનું કારણ છે. અહીંયા સ્વાનુભવનું ધોરણ ચાલશે, એવો સ્વાનુભવ નિર્વાણનું કારણ છે. અનુભવથી પરમાત્મા થવાય છે. હા, એ પહેલાના પરિણામ તો ઘણા ક્રૂર હતા પરિણામ, ને ફરી ગયા, પરિણામ બદલી ગયા, એકદમ પરિણામ બદલી ગયા. સિંહના ભાવમાં તો સિંહને લાગે પરિણામ થાય, ભૂખ લાગી હતી તો શિકાર શિકાર નીકળેલા. સિંહ છે, કોઈનું મરેલું મળતું હોય, કોઈથી મારેલું હોય એવું ન થાય, પોતે મારી જંગલનો રાજા છે, કોઈનું મારેલું કે પોતે અરણને સંજો મારે છે. હરણ લોહી લુહાણ થઈને પડી જાય છે, ત્યાં ઉપર આકાશ માર્ગે આ બે મુનિરાજ વિહાર કરતા હતા, એનો ઉપયોગ જાય છે. દરેક રીતે જંગલમાં કોઈ સિંહ હરણને ફાડી ખાય છે, હરણનો શિકાર કરે છે, એમને અવધિ જ્ઞાનથી ઉપયોગ મૂકે છે. અવધિ જ્ઞાન કાર્ય છે. આ તો ભગવાન મહાવીર સ્વામી નો જીવ છે. આ ચોવીસીના અંતિમ તીર્થંકર થવાના છે એ આત્મા છે. સિંહના ભાવમાં પોતે નીચે ઉતરે છે, નીચે ઉતરે છે એટલે સિંહના પરિણામમાં પહેલો ફેરવ પડે છે કે અરે, જે મનુષ્યો મને જોઈને ભાગવા લાગે એના બદલે આ કઈ જાતના મનુષ્યો છે કે સામે ચાલ્યા આવે છે, એટલે ક્રોધના પરિણામ તો જિજ્ઞાસામાં બદલાઈ ગયા. જે હરણને મારવાના પાપના પરિણામ હતા એ પલટી એકદમ પહેલા જિજ્ઞાસામાં કે મનુષ્યને સામે આવે છે ત્યારે પછી હે ભવ્ય શાર્દુલ એ જ્યાં સંબોધન કરે છે તો પરિણામ બદલી જાય છે. સિંહને પણ બે હાથ જોડીને બચાવવા છે, એનો અર્થ અતિ નમ્ર થઈને સાંભળે છે, એકદમ નમ્ર થઈને સાંભળે છે. ગુરુદેવ કહેતા કે ભગવાનના સમોસરણમાં ઇન્દ્રો અને ચક્રવર્તીઓ, ચક્રના રાજા હોય, મોટા મોટા ઇન્દ્રો હોય, સૌધર્મ ઇન્દ્ર વગેરે મોટા ઇન્દ્રો છે, એ બધા ગલુડિયાની જેમ સાંભળે, ગલુડિયા જેવા છે, નમ્ર થઈને સાંભળે, ઠૂંક થઈને ના બેસે. હું પણ સુનિનો પદવી ધારક છું, હું પણ મોટો ક્ષેત્ર, મોટો રાજા છું, કરોડપતિ છું, એ અભિમાન રાખીને સાંભળે, એની કાંઈ અંદરમાં વાત પલ્લે પડે તમે અત્યારે નમ્ર થઈને સાંભળજો એમ કહે તો સારું ન લાગે. એમાંથી સંકેત એ નીકળે છે, લાયક જીવે એમાંથી એવી વાત નીકળે છે કે સત્શ્રવણ છે એથી નમ્ર થઈને શ્રવણ કરવા યોગ્ય છે. એમાં બીજા પ્રકારનો ભાવ, એથી અન્ય પ્રકારનો ભાવ હોય તો શ્રવણનો ભાવ પરિણામને પામતો નથી. ભગવાન એ રીતે ત્યાર પછી ના ભાવમાં તો મનુષ્ય થાય છે, તથા સમય દર્શન પ્રાપ્ત કર્યું છે એટલે મનુષ્ય થાય છે. ત્યાર પછી તો સમય જ્ઞાન છે એટલે એમાં તો સ્વ પરનો મહાવિવેક પ્રગટ થયો છે, સ્વરૂપનો અનંત મહિમા એ જ્ઞાને ધારણ કર્યો છે, પોતાને અભેદ રૂપે, અભેદ અનુભવ રૂપે અનુભવે છે. અને પરની ઉદાસીનતા, નિર્મૂલ્યતા અને ઉપેક્ષા સમ્યક જ્ઞાનમાં તો સહજ વર્તે છે. એ સાધના સાધતા સાધતા છેલ્લા ભોગમાં અંતિમ તીર્થંકરનો ભાવ છે. અનેક ભવ્ય જીવોને દેશના મળે છે, એમના ઉપદેશ મળે છે, અનેક ભવ્ય જીવો પોતાનું કલ્યાણ કરી જાય છે અને આયુષ્યકાળ પૂરો થતાં પોતે પણ દિવાળીના પરોઢે આજના દિવસની વહેલી પરોઢે નિર્વાણમાં ગમન કરે છે, સિદ્ધાલયમાં ગમન કરે છે. સિંહના ભાવમાં આત્મ સ્વરૂપના દર્શન કર્યા, સમ્યક દર્શન, સાક્ષાત દર્શન કર્યા, પરમાત્મ તત્વના દર્શન કર્યા સિંહના ભાવમાં. ત્યારથી આહાર પાણીનો ત્યાગ કરે છે સિંહના ભાવમાં, કેમ કે સિંહ ઘાસ ખાય નહીં અને સમ્યક દ્રષ્ટિ અભક્ષ માણસનો આહાર તીર્થ હોય તો એના કરે. એટલે ત્યારથી સંથારો લઈ જાય, સિંહના ભૂમમાં સંથારો લઈ જાય. જ્યારથી જ્ઞાન થાય છે, બોધ મળે છે, આહાર મળે છે, આ ભાવને આ સ્થિતિ, આત્માને પરમાત્માને આ સ્થિતિ, માણસ ખાવાનું હોય પૂરી થઈ ગયું, આહાર પાણીનો ત્યાગ કરે છે. એ સુધી એ સાધના કેવી હોય છે, નિર્વાણ ને લાયક સાધના કેવી હોય છે, એના અધિકાર છે. નિશ્ચય મોક્ષ માર્ગ બે પ્રકારે છે, 26મા પાણી સુધી લીધી. નિશ્ચય એટલે અહીંયા ખરો સાચો મોક્ષ માર્ગ છે, એમાં બે પ્રકારના પરિણામ હોય છે એમ કહેવું. અહીંયા જે સમ્યક દર્શન જ્ઞાન ચારે પ્રાણી મોક્ષ માર્ગ છે એના બે પ્રકાર છે એમ કહેવું નથી, પણ સમ્યક દર્શન જ્ઞાન ચારે પ્રાણી નિશ્ચય મોક્ષ માર્ગ જે છે એ નિશ્ચય મોક્ષ માર્ગને ના સદભાવમાં બીજા પણ જે પ્રકારના પરિણામ હોય છે સવિકલ્પ દશાના, આ નિર્વિકલ્પ પરિણામ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે કે નિર્વિકલ્પ આત્મ સ્વરૂપને આશ્રિત તદરૂપ થયેલા નિર્વિકલ્પ પરિણામ છે, અને એ સિવાય મોક્ષ માર્ગમાં બીજા સ્વવિકલ્પ પરિણામ છે એ કેવા હોય છે એ બતાવવા માટે નિશ્ચય મોક્ષ માર્ગ બે પ્રકારે છે એમ જણાવ્યું. એટલે ખરા મોક્ષ માર્ગમાં બે પ્રકારના પરિણામ થાય છે. જે શુભ પરિણામો અહીંયા મોક્ષ માર્ગના નામથી બતાવવા છે તે ઉપચારથી કહેવાશે. એક બીજો એ કહેવાનો આશય એવો છે કે એવા પરિણામથી હીન પરિણામ મોક્ષ માર્ગને વિશે હોય એમ બનતું નથી. મોક્ષ માર્ગીને તો અમુક જ પ્રકારના મોક્ષ માર્ગ વિશે પરિણામ હોય, ને ગમે તેવા પરિણામ હોય નહીં. એવો જે સ્વવિકલ્પ દશાની પરિણામની મર્યાદાને સૂચવવા માટે, મર્યાદાને ચોક્કસ કરવા માટે, પરિણામની મર્યાદાનો નિયમ કરવા માટે એને મોક્ષ માર્ગના પરિણામ કહેવામાં આવ્યા છે એમ માટે. નિશ્ચય મોક્ષ માર્ગ બે પ્રકારે છે, સ્વવિકલ્પ તથા નિર્વિકલ્પ. તેમાં સ્વવિકલ્પમાં અહમ બ્રહ્મ અસ્મિ, હું બ્રહ્મ છું એવો આવો ભાવ આવે. જે ભાવ નિર્વિકલ્પ પરિણમન રૂપ છે તેનો જ સ્વવિકલ્પ ભાવ તેને અહીંયા મોક્ષ માર્ગમાં લીધો છે, બીજી તો વાત નથી. વિતરાગ દેવ ગુરુ શાસ્ત્રની બધી સ્થૂળ વાત તો લીધી જ નથી, અનુભવનો ગ્રંથ છે, એટલે અનુભવ કાળમાં નિશ્ચય મોક્ષ માર્ગ, નિર્વિકલ્પ મોક્ષ માર્ગને અનુરૂપ સ્વવિકલ્પ પરિણામ કેવા, એટલી જ વાત લીધી છે કે હું બ્રહ્મ સ્વરૂપ છું, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ સ્વરૂપ છું, હું ધ્રુવ આત્મા છું. પછી વિકલ્પની પ્રકારનો હોય, ધ્રુવ છું, શુદ્ધ છું, પૂર્ણ છું, એક છું, શુદ્ધ છું, જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, એ બધા અનેક પ્રકારના પરિણામ હોય. પણ એવો હું છું, એવું જે નિર્વિકલ્પ પરિણમન, એનો જે વિકલ્પ, એને અહીંયા મોક્ષ માર્ગમાં લીધો છે. બીજા વિકલ્પ હોય અને એને મોક્ષ માર્ગ પ્રગટ થાય એમ બધો હશે નહીં. કોઈને દાન દેવાનો વિકલ્પ થયો ને એમાંથી નિર્વિકલ્પ થઈ ગયો, એવું બધો નથી. પરિણામો તો અનેક પ્રકારના છે. દાન દેવાનો વિકલ્પ થયો, અથવા તો બીજા વિતરાગ દેવ છે તીર્થંકર આદિ, એમના પ્રત્યે ભક્તિનો રાગ ઉગ્ર થયો, ઘણો તીવ્ર રાગ થયો અને નિર્વિકલ્પ થઈ ગયો, એમ બધો એવા પ્રકારે પૂર્વ પરિણામ હોય અને નિર્વિકલ્પ નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થાય એવું કદી બનતો નથી. દોસ્તાન અનુસાર વ્યવહારના પરિણામોના અનેક ભેદ છે, પણ અહીંયા એ પણ ચર્ચા નથી કરવી, અહીંયા એ પણ પ્રકરણ નથી. અહીંયા તો સંયમ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગની પ્રારંભ થાય છે, શરૂઆત થાય છે. તો એ શરૂઆત થવા પહેલા કઈ જાતના, કેવા પ્રકારના પરિણામ હોય છે એમ કહે છે કે કોઈ પણ વ્યવહાર નયાશ્રિત વિષય છે, વ્યવહારનો વિષય છે, એને અવલંબનારા વિકલ્પો પણ ન હોય. માત્ર શુદ્ધ આશ્રિત જે શુદ્ધ સ્વરૂપ છે, શુદ્ધ નયાશ્રિત જે શુદ્ધ સ્વરૂપ છે, એ શુદ્ધ સ્વરૂપ સંબંધિત જ માત્ર વિકલ્પ હોય, એટલી મર્યાદા બાંધવી છે. એવી રીતે ઘણા કલ્પના એ ચડે છે. એક વખત ભગવાનના મંદિરમાં પૂજા કરતા હતા, એવી ભગવાનની ભક્તિ, એવી ભગવાનની ભક્તિ કરી, એવી ભક્તિ કરી, ભક્તિ કરતા કરતા અમને નિર્વિકલ્પ ધ્યાન થઈ ગયું, તલ્લીનતા થઈ ગઈ, એવું કદી બનતું નથી. એ તો જેમ અન્યમતમાં બીજા પરમાત્મામાં એકાગ્ર થવાનું માને છે અને એ પરમાત્માના દર્શન થવાનું માને છે, એવો પ્રકાર છે. માટે કલ્પનામાં કેવું થયું છે એવું તો કદી કોઈને થતું નથી. એક સ્વ આશ્રિત પરિણામ થવા અર્થે, નિર્વિકલ્પ સ્વ આશ્રિત પરિણામ થવા અર્થે, સ્વવિકલ્પ પરિણામ પણ સ્વ આશ્રિત થાય એવા પ્રકારના જ વિકલ્પ વાળા હોય છે. તો વિકલ્પ સમજાય છે એટલે વિકલ્પથી સમજાવવામાં આવે છે. ત્યાં પણ ખરેખર સ્વરૂપ સન્મુખ થયેલા જીવને વિકલ્પનું જોર નથી. ત્યાં પણ એને એના જ્ઞાનમાં જે સ્વરૂપ છે કે આ હું છું, જે ખ્યાલમાં આવેલું સ્વરૂપ છે, નિર્ણયમાં આવેલું, ઓળખાણ થયેલું જે સ્વરૂપ છે, એ જ્ઞાનનું બળ ત્યાં વિશેષ છે અને રૂચિનું, તે ગુણના ધામની રૂચિનું બળ વિશેષ છે. એવું રૂચિબળ અને જ્ઞાન બળની ત્યાં પ્રધાનતા છે અને એ બળ વધીને નિર્વિકલ્પ અનુભવ કરે છે ત્યારે વિકલ્પનો તો હાનિ થાય છે, વિકલ્પનો ધ્વંસ થાય છે, વિકલ્પને તો મારી નાખવા માટે આવે છે. પણ સમજાવવા માટે વિકલ્પ બતાવવો પડે છે. વિક્રમણી કોઈ એમ પકડે જો વિકલ્પ કરતા કરતા થયું નહીં, પહેલા આવો વિકલ્પ કરવો પડે, અને માટે જ અમે શાસ્ત્ર વાંચી વાંચીને આત્માનો વિકલ્પ કરીએ છીએ. તારું જોર જ્યાં સુધી વિકલ્પ ઉપર જશે, રાગ ઉપર જશે, ભલે આત્મા સંબંધિત હોય, ત્યાં સુધી તને વિકલ્પની અપેક્ષા છે અને નિર્વિકલ્પ આત્માની ઉપેક્ષા છે, અપેક્ષા એમાં નથી, એમ થાય છે. જેને અનુભવ થાય છે એને પૂર્વ પર્યાયના વિકલ્પ ઉપર વજન નથી, દ્રષ્ટિ નથી. એનો દ્રષ્ટિકોણ તો એક શુદ્ધાત્માને ગ્રહણ કરવાનો છે અને જ્ઞાન ને રૂચિ એના ઉપર પુરુષાર્થ આગળ વધી રહ્યો છે. એ ન સમજાય એના માટે એનો એનો વિકલ્પ સમજાવવામાં આવે છે કે હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, શુદ્ધ છું, એવો વિકલ્પ ક્યાં ચાલે છે. પણ વિકલ્પ કરતા કરતા વિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થવાય છે એમ ખરેખર નથી. પણ બાહ્ય દ્રષ્ટિમાનને બાહ્ય દ્રષ્ટિનો વિષય બતાવવામાં આવે છે, અંતરદ્રષ્ટિનો વિષય કોઈ જુદો છે. હું બ્રહ્મ છું આવો ભાવ આવે એમાં હું બ્રહ્મ છું એવો વિકલ્પનો રાગ છે. હું બ્રહ્મ છું એવું બ્રહ્મ સ્વરૂપ આત્માનું જ્ઞાન છે અને હું બ્રહ્મ છું એવી એવી બ્રહ્મ આત્માની અત્યંત રુચિ છે અને હું બ્રહ્મ છું એવું આત્મા પ્રત્યે એમાં પુરુષાર્થનું જોર છે. એ સમગ્ર પરિણામને હું બ્રહ્મ છું એવો વિકલ્પ એવો ભાવ આવે એવો વિકલ્પ આવે એવો શબ્દ ન લીધો. પ્રથમ સ્વવિકલ્પમાં એવો ભાવ આવે એમ કહ્યું તો ભાવની અંદર આ બધા ભાવ છે. એકલો વિકલ્પ નથી, એકલો કોરો વિકલ્પ હોય એ વર્ષોના વર્ષો સુધી ભલે આત્માનું રટણ કરે એને અનુભવ ન થાય. પૂર્વ ભૂમિકા થઈ શકે પણ એમાં માત્ર વિકલ્પ આત્માના કરતો હોય તો એ ચોક્કસ પ્રકારની ભૂમિકા નથી. બીજા વિકલ્પ કરતો હોય એ તો ભૂમિકા છે જ નહીં, એટલે એ તો ચર્ચાનો વિષય. પણ આત્માના વિકલ્પ કરતો હોય તો પણ એકલા વિકલ્પ કરતો હોય ને એ સન્મુખનું જ્ઞાન ન થયું હોય, રુચિ ન હોય, એનો એ સંબંધીનો પુરુષાર્થ વર્તતો ન હોય, એનો મહિમા એને ન હોય, માત્ર એક રટણની ટેવ પડી ગઈ હોય કે આ જ રટણ કરવું છે, બુદ્ધિથી નક્કી કરી લીધું કે જો નિશ્ચયને એના વિષય સિવાય બીજો વિકલ્પ હોતો નથી તો આપણે એક જ વિકલ્પ કરો, બીજો વિકલ્પ ન કરવો. લોકો થઈ જાય બીજો વિકલ્પ ન થાય એવું બને નહીં, પણ વધુ એ કરવા ચાહે અને કર્તૃત્વ બુદ્ધિ એ કરે તો તેથી કંઈ તેને તેનો અનુભવ થાય એવું બનતો નથી. એમ નિશ્ચયનો અર્થ અહીંયા ખરો ખરેખર આમ હોય છે એમ કે નિશ્ચય એટલે અહીંયા જે નિર્વિકલ્પ માર્ગ છે એટલી વાત નથી કરવી. નિશ્ચય એટલે સાચો, નિશ્ચય એટલે વાસ્તવિક કે એમાં આમ બને, એના વિકલ્પ આવા હોય અને એનો નિર્વિકલ્પ દશા આવી બને એમ, એ સિવાય બીજું ન હોય એટલું જ કહેવું છે. નિશ્ચય નો અર્થ અહીંયા એટલો જ કહેવો છે. ખરેખર આમ બને છે, બીજી રીતે હોતું નથી એમ કહેવા માટે. આવો ભાવ આવે અને વિકલ્પને ભાવ કહેવાય ને વિકલ્પ સિવાયના બીજા ભાવોને ભાવ કહેવાય, આત્માના દરેક ગુણના પરિણામને ભાવ કહેવાય. ભાવ એટલે થવું, ભવવું થવું, ભવવું થવું તેને ભાવ કહેવાય. એમાં ચારિત્ર ગુણના રાગના પર્યાયને અહીંયા વિકલ્પ કહે છે. ચારિત્ર ગુણનું પરિણામ છે, વિકલ્પ છે ગુણ ભેદથી લઈએ તો ચારિત્ર ગુણનું પરિણામ છે તો એને ભાવ કહેવાય. અને શ્રદ્ધાનામાં રુચિ પ્રકૃતિ છે એને ભાવ કહેવાય, એ રુચિ ભાવ છે. જ્ઞાન સન્મુખ થયું છે તે જ્ઞાન ભાવ છે, આ વિકલ્પ ભાવ છે. આત્માનો અનંત મહિમા ઉત્પન્ન થયો છે, અપૂર્વ મહિમા ઉત્પન્ન થયો છે, એ પણ મહિમારૂપ ભાવ છે. એમ ભાવ છે એની વિશાળતા ઘણી છે, જ્યારે વિકલ્પમાં તો એક ચારિત્ર ગુણનો ચારિત્ર ગુણનો પરિણામ એને વિકલ્પ કહેવાય. વિકલ્પમાં પણ
વોટ
ચલાવવાનો પ્રશ્ન મન, એમાં મન મન ચાલે છે, મનનું સ્પંદન છે વિકલ્પમાં. ત્યારે બીજા ભાવને એને જયારે સ્વવિકલ્પ દશા છે ત્યારે મનનું સ્પંદન છે, એમાં બધા ભાવો નિમિત્ત પડે છે. એમાં બધા ભાવોનું નિમિત્ત પડે, એક નિર્વિકલ્પતામાં મન એક બાજુ રહી જાય છે, એમાં મનનું દુઃખ નથી. અહીંયા મનનું દુઃખ છે, જ્યાં સુધી સ્વવિકલ્પ દશા છે ત્યાં સુધી મનનું હલનચલન છે. ઓઠનું ભલે હલનચલન ન હોય પણ મનનું હલનચલન, ઓઠનું હલનચલન તો વાણીના કાળમાં, તે વાણીમાં નિમિત્ત છે. ઓઠ, જીભ, તાળું, કંઠ, દાંત, અનેક પ્રકારનું જે હલવું છે એ બધું વાણીમાં નિમિત્ત પડે છે. સરખા સમજાય છે, સમજણ તો એવું કે ભાવમાં તો અનેક ગુણોના ભાવ છે અને વિકલ્પમાં તો એક ગુણનો ભાવ કહેવાય છે. એટલે તો કહ્યું ને કે સ્વવિકલ્પમાં આવો ભાવ આવે એમ કહ્યું. ભાવ આવે એમાં વિકલ્પ પૂર્વક રૂચિથી ભાવે છે, જ્ઞાનથી પણ ભાવે છે અને ચારિત્રથી પણ ભાવે છે. પણ એકલો વિકલ્પ ત્યાં નથી અને વિકલ્પની મુખ્યતા નથી, કેમ કે ત્યાં વિકલ્પ છે એ રાગરૂપે વિપરીત ચારિત્રનો પરિણામ છે. જ્યારે જ્ઞાન સન્મુખ થયું છે, રુચિ અનુકૂળ થઈ છે, ભલે છે હજી વિચાર છે, દર્શન વિચાર છે, પણ જે રુચિ અનુકૂળ થઈ છે, મહિમા ગુણો છે આત્માનો, તો એ બધા પરિણામ છે. એ એવા જ કોઈ પરિણામ છે કે જે પરિણામ ચાલતા આગળ ચાલતા નિર્વિકલ્પ મુખ માર્ગ પ્રગટે છે, અનુભવ પ્રગટે છે. તેથી તેને અહીંયા ખરો મોક્ષ માર્ગ કહ્યો. ખરું આમ હોય, સાચું આમ હોય, બીજી રીતે હોય તો તે સાચું નથી, એટલું કહેવું છે. જેવું કહ્યું એવું જ અહીંયા સીધું જ્ઞાનમાં આવ્યું. જેવો આત્મા બતાવ્યો, જો એ સિંહ, એ ભવ્ય સિંહ, એ ભવ્ય, એ ભવ્ય કહે છે, કેમ કે ભવ્યતા પાકી ગઈ છે, તૈયારી છે અંદરમાં, એકદમ તૈયારી થઈ ગઈ છે અનુભવ. એ ભવ્ય એમ કહે છે અંદરમાં પરિણામ એકદમ થઈ જાય, એકદમ પરિણામ પડતો મારી જાય છે. હું તો જ્ઞાનમય આત્મા છો, જ્ઞાન સ્વરૂપ છો, ભગવાન સ્વરૂપ છો, એને સિદ્ધ સ્વરૂપ છો, એને ભગવાન જ બતાવે છે. એ જોવે છે કે હા તો ભગવાન પતિ, હું હવે સિંહ છું એ વાત રહેતી ક્લાસ થઈ. ભાવવાન ફક્ત ભગવાન કહો કે ભાવવાન કહો, રાગમાં અટકે છે, સંયોગમાં અટકે છે. આત્મા કરતા અનાત્મ ભાવ અને અનાત્મ દ્રવ્યને અધિકાય આપે છે, મોટાય આપે છે, એની વિશેષતા એને રહી છે પરિણામમાં અભિપ્રાયમાં. ત્યાં સુધી એને આત્માનો પત્તો ખાયો, બહુ સિદ્ધ સિદ્ધિ, સીધું જ પલાખું છે, આમાં ભૂલ પડે એવું નથી. તપાસી લેવું ક્યાં ક્યાં વજન જાય છે. સ્વવિકલ્પમાં આવો ભાવ આવે અને નિર્વિકલ્પમાં નિતરાગ સ્વસંવેદનને સમાધિ કહીએ. નિર્વિકલ્પ ભાવ છે એ સમાધિ ભાવ છે, કે જે સમાધિ ભાવમાં વિતરાગ સ્વસંવેદન ઉદય છે. સમાધિનો વિષય તો અન્ય મતમાં પણ છે, ધ્યાન લગાવે, જમીનમાં જતાય ત્યારે ઉપાધિ નો અભાવ હોય તે સમાધિ ભાવ છે. वो शब्द आधि बताए माला गया, आधि व्याधि उपाधि समाधि, समाधि से सम प्रकार से, सम मतलब विषम नहीं थे, सम राग नहीं, द्वेष नहीं, मोह नहीं, कोई पण द्वंद्व नहीं, वितरागतानो जे सम प्रकार सरखापणानो प्रकार छे ते संभाव ने समाधि भाव कहिए। એમાં જ્ઞાનનું વેદન હોય છે અને વિતરાગ ભાવ પ્રગટ થાય છે, સ્વવિકલ્પ પણ મટી જાય છે, રાગનો નાશ થાય છે અને વિતરાગ દશા ઉત્પન્ન થાય છે। હવે ત્યાં જે રૂચિ હતી તે આગળ વધીને સમ્યક વિતરાગ દર્શન રૂપે, સમ્યક શ્રદ્ધાન રૂપે પરિણમે, સન્મુખ થયેલું જ્ઞાન આગળ વધીને સ્વસંવેદન રૂપે પરિણમે, વિકલ્પ હતો એ જરા વિપરીત ભાવ હતો એ મટી તૂટી ખલાસ થઈને વિતરાગ ભાવ હતો, ત્યાં પછી રાગરૂપ વિકલ્પ રહેતો નથી। સ્વસંવેદન જયારે ઉગે છે ત્યારે રાગ વિકલ્પ રહેતો નથી। એવા નિર્વિકલ્પમાં તો વિતરાગ સ્વસંવેદન ને સમાધિ કહીએ। અહીંયા સ્વસંવેદન ઉપર થોડી ઘણી બહુ સારી વાતો લીધી છે। લોકાલોક જાણવાની શક્તિ જ્ઞાનની છે, જ્ઞાનની શક્તિ કેટલી, મૂળ શક્તિ કેટલી, દિવાસળીની જાળ ભલે નાની હોય શક્તિ કેટલી, આખા વિશ્વને બાળવાની હજી એમ અહીંયા જ્ઞાનની જ્યોત ભલે હજી અલ્પ છે પણ શક્તિ કેટલી કે લોકાલોકને જાણવાની શક્તિ છે। તેમાં જેટલું સ્વસંવેદન થયું તેટલું સ્વજ્ઞાનની વિશુદ્ધતાનો અંશ થયું, એ જ્ઞાનમાં પોતાને પોતાનું વેદન થયું, તે વેદન થયું તે કેટલું થયું કે જેટલું સ્વજ્ઞાનની વિશુદ્ધતા, પોતાના જ્ઞાનની નિર્મળતા જેટલે અંશે થયું તેટલું સ્વસંવેદન થયું, એમ કહીને એમ કહેવું કે ચોથા ગુણ સ્થાને સ્વસંવેદન છે, એના કરતાં પાંચમા ગુણ સ્થાનનું સ્વસંવેદન વિશેષ છે, એના કરતાં સાતમા ગુણ સ્થાનનું સ્વસંવેદન વિશેષ છે, નિર્વિકલ્પ ઉપયોગ થાય છે ત્યારે, એના કરતા આઠમાનું, નવમાનું, દસમાનું, બારમાનું અને પૂર્ણ વિતરાગ દશાનું સ્વસંવેદન, કેવળ જ્ઞાનનું સ્વસંવેદન વિશેષ 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 હોય છે, એમ લેવું છે। શુદ્ધોપયોગની જાતિ એક છે, ક્વોલિટી એક છે, પણ તારતમ્યતા એક નથી, ક્વોન્ટિટી એક નથી, તારતમ્યતા એક નથી, જાતિ એક છે, તારતમ્યતા ગુણસ્થાન અનુસાર જુદી જુદી છે, જુદી જુદી એટલે વૃદ્ધિગત છે, વૃદ્ધિગત છે એટલે ત્યાં જ્ઞાનની નિર્મળતા જ વધતી જાય છે। એમ કે જ્ઞાનની નિર્મળતા જો વધતી હોય તો શિવભૂતિ મુનિને તો નવ તત્વના નામે નહોતા આવડતા, કેવળ જ્ઞાન પામ્યા ત્યાં સુધી, છેલ્લે સુધી નવ તત્વના નામ નહોતા યાદ રહેતા, બીજી તો શાસ્ત્રની વાતો ક્યાંથી યાદ રહેતી, અને મુનિરાજને તો આગમ ચક્ષુ કયા છે, મુનિ કેવા છે, આગમ ચક્ષુ મુનિરાજ, શાસ્ત્રની અંદર મુનિઓને આગમ ચક્ષુ કહી દીધા છે, આગમની અંદર કોઈની નજર પડતી હોય તો તે મુનિરાજની નજર પડે છે, બીજાનું એટલું ગજું નથી કે જેટલી મુનિરાજની નજર પડે છે। તો કે શિવભૂતિ મુનિને તો કે નવ તત્વના નામ નહોતા આવડતા, આગમ ચક્ષુ હતા કે હા હતા આગમ ચક્ષુ, બરોબર ઠીક, કયો આગમ છે, એ ભાવાગમ છે, ભાવાગમ, અંદરમાં જે આત્મા પરમાત્મા છે એને પકડવા માટે જે સ્વસંવેદન જ્ઞાન જોઈએ એની નિર્મળતા ઘણી વધી ગઈ હતી, છઠ્ઠા સાતમા ગુણ સ્થાનમાં છે ને, કેટલી નિર્મળતા વધી ગઈ હોય કે શુદ્ધોપયોગમાં ચોથા ગુણ સ્થાન વાળો હોય અને આત્માને ગ્રહણ કરતો હોય એના કરતા એ નિંદ્રામાં હોય કે આહારની ક્રિયામાં હોય કે નિંદ્રાની ક્રિયામાં હોય, ત્યારે પણ એની આત્માની પકડ સ્વસંવેદનની ધારા જે છે એ વિશેષ છે. ચોથા ગુણ સ્થાને શુદ્ધોપયોગે જે નિર્જરા થાય એનાથી ગુણ શ્રેણી નિર્જરા આ મુનિને આહાર લેતા થાય, નિંદ્રા લેતા થાય. પંચપરમેષ્ટિ છે કે વાત છે, એવી શુદ્ધિ પ્રગટ કરી છે. એક જ કામ છે, બીજું કોઈ કામ નથી. નીકળી પડ્યા એના માટે, આખા જગતને તિલાંજલિ આપીને નીકળી
પડ્યા.
પછી એ જગતને હમ જોતા અત્યારે બધા વહીવટ કરે છે એવું કોઈ કરે નહીં. દશામાં એ પરિસ્થિતિ હોતી નથી. લોકાલોકને જાણવાની શક્તિ જે જ્ઞાનની છે તેમાં જેટલું સ્વસંવેદન થયું તેટલું સ્વજ્ઞાનની વિશુદ્ધતાના અંશે અંશ વિશુદ્ધતાનો અંશ જેટલું થયું તેટલું થયું. એટલે ગુણસ્થાન અનુસાર વિશુદ્ધતા વધતી જાય એમ કહેવું. તે જ્ઞાને પ્રથમ જ જ્યારે સ્વસંવેદન થયું તે જ્ઞાને શરૂઆતમાં જ સર્વજ્ઞ શક્તિમાં અનુભવ કર્યો. શું કર્યો? સર્વજ્ઞ શક્તિમાં અનુભવ કર્યો છે. અનુભવ ક્યાં કર્યો? જ્ઞાનની શક્તિને ઓળખીને શક્તિનો અનુભવ કર્યો છે. શક્તિનો અનુભવ શક્તિમાં કર્યો, શક્તિનો અનુભવ કર્યો અને શક્તિમાં અનુભવ કર્યો. કે શક્તિ કેવડી હતી? કે સર્વજ્ઞ શક્તિ હતી. એ જીવ સર્વજ્ઞ કેમ થશે એનો અનુભવ નારાયણે લીધું છે. શા માટે તે સર્વજ્ઞ થશે? અનુભવ કરનાર જીવ અલ્પકાળમાં સર્વજ્ઞ થાય જ છે. એનું કારણ કે એને સર્વજ્ઞ શક્તિમાં અનુભવ કર્યો છે. બીજી રીતે એનું કોઈ કાર્ય થયું નથી. શક્તિ છે પણ એનો અનુભવ નથી. અનુભવની બલિયારી છે. શક્તિ તો નિગોદના જીવને પણ એટલી છે. અનુભવની દશાને વંદન છે. પંચ પરમેષ્ટિ દશાને વંદન. આમ તો બધા આત્મા પરમાત્મા છે, પંચ પરમેષ્ટિ પૂજ્ય છે. વ્યવહાર તો બે વચ્ચેનો થાય ત્યારે તો એની દશા સાથે વ્યવહાર થાય. આના ઉપર ગુરુદેવના જે પ્રવચનો છે એ બહુ સારો એવો છે.
Gracias.
700 આસપાસના ગુણ છે બધા પ્રકાશ છે. સર્વજ્ઞ શક્તિ અનુભવ કર્યો છે તેથી તે સર્વજ્ઞ થશે. વાંચન કર્યું હોય છે તે નિર્વિકલ્પ કહો કે આત્માનો અનુભવ કહો બંને એક છે. જીવની શક્તિ તો ત્રણ કાળ ત્રણ રૂપ ને જાણવાની છે. જ્ઞાનની શક્તિ અહીંયા બીજી છે કે જ્ઞાનની શક્તિ તો લોકાલોક ને જાણવાની જ્ઞાનની શક્તિ છે. જીવમાં જીવ જાણે છે પણ જ્ઞાનથી જાણે છે ને, તો જ્ઞાનની શક્તિ તો લોકાલોક ને જાણવાની છે. અહીંયા કહ્યું કે જીવની શક્તિ તો ત્રણ કાળ ત્રણ લોક ને જાણવાની છે. તેમાં જ્ઞાન જ્ઞાનને વેદે તેટલો જ્ઞાનનો વિકાસ થયો એટલું શુદ્ધ થયું, વિકાસ થયો એટલા અંશે એ શુદ્ધ થયું. સ્વસંવેદન જ્ઞાન જ્ઞાનને વેદે એટલે સ્વસંવેદન થાય એટલો જ્ઞાનનો વિકાસ થયો. એમ બારમાં ક્ષયોક્ષમ ઉઘડ્યો શાસ્ત્ર વાંચવાનો તેને જ્ઞાનનો વિકાસ નથી કહેતા. કે ઘણા શાસ્ત્રોને ધારણ કરી શકે છે ધારણામાં, માટે એના જ્ઞાનનો વિકાસ ઘણો છે એ વાત અહીંયા નથી. એ પરલક્ષી જ્ઞાન છે, એને તો જ્ઞાન જ કહેતા નથી. જ્ઞાન જ્ઞાનને વેદ એટલો જ્ઞાનનો વિકાસ થયો તે અંશ સર્વજ્ઞ શક્તિ પ્રગટ કરશે. બસ આ વાક્ય છે. સર્વજ્ઞ શક્તિમાં અનુભવ કર્યો તો તે અંશ સર્વજ્ઞ શક્તિને પ્રગટ કરશે. માણસ એમ કહે છે ને કે ભાઈ ઉભો કરવો તો એટલે અમે ચોંટ્યો ભર્યો ઉભો થઈ ગયો. આ સર્વજ્ઞ શક્તિ સુષુપ્ત હતી જગાડી સ્વસંવેદનથી, હવે સર્વજ્ઞ શક્તિ ઉભી થઈ જશે સિદ્ધિ. તે અંશ સર્વજ્ઞ શક્તિ પ્રગટ કરશે. સર્વજ્ઞ શક્તિ ત્રિકાળ છે તેનું વેદન થયું. સર્વજ્ઞ શક્તિ માં વેદન થયું એટલે તેનું વેદન થયું. તેનું વેદન થયું તે સર્વજ્ઞ શક્તિના આધારે સ્વસંવેદન થયું છે. હું સર્વજ્ઞ સ્વરૂપ છું એના આધારે સ્વસંવેદન થયું છે. કઈ રાગના અને પુણ્ય પાપના આધારે આ સ્વસંવેદન જ્ઞાન થયું આ બોલ છે. જેટલું જ્ઞાન શુદ્ધ થયું તેટલું અનુભવમાં સર્વ જ્ઞાનના પ્રતિથી ભાવને વેદતા એવું શુદ્ધ થયું. હવે જ્ઞાનની સાથે પ્રતિથીને લેશે. પ્રતીતિ કારણ છે અને જ્ઞાન કાર્ય છે એમ લીધું. અરસપરસ કારણ કાર્ય બેમાં લાગુ પડે એમાં અહીંયા એટલું લીધું કે એ જ્ઞાન જે શુદ્ધ થયું એવું, એ જ્ઞાન જેટલું શુદ્ધ થયું તેટલું અનુભવમાં સર્વ જ્ઞાનના પ્રતીતિ ભાવને વેદતા હું આવો જ છું એમ જ્ઞાન થતા પ્રતીતિ ભાવનું પણ વેદન થતા જ્ઞાન એવું શુદ્ધ થયું. એટલે કે પ્રતીતિ વિનાનું આ જ્ઞાન નથી. શ્રીમદજી એક આત્મસિદ્ધિમાં ગાથા લીધી છે અનુભવ લક્ષ પ્રતીત प्रति वह भाव माँ परमार्थ संकित संकित में वर्णन करता करता है माते दी दर्शन ज्ञानचार्य त्रण परिणाम ले लीधे अनुभव लक्ष्य प्रतीत अनुभव में आचरण लीधु लक्ष्य में ज्ञान लीधु ने प्रतीत में दर्शन लीधु वृत्ति वह निज भाव में પોતાના સંભાવમાં નિજ ભાવમાં પરિણતી વહે છે એને અહીંયા અમે પરમાર્થ સમ્યક્ત્વ નિશ્ચય સમ્યક્ત્વ કહીએ છીએ. અહીંયા પણ એ વાત કીધું કે અનુભવમાં જે સર્વજ્ઞાન સર્વજ્ઞ શક્તિ આવી તેમાં સર્વજ્ઞ સ્વરૂપે હું આવો છું એવો જે પ્રતીતિ ભાવ પણ ઉભ્યો તે પ્રતીતિ ભાવને વેદતા જ્ઞાન આ રીતે શુદ્ધ થયું. પ્રતીતિ રાગની રાગ તે હું ને દેહ તે હું એવી અનાદિની મિથ્યા પ્રતીતિ હતી તે પ્રતીતિ એમને એમ રહે અને સ્વસંવેદન જ્ઞાન થાય એમ કદી બનતું નથી. મેળ શું કર્યો છે કે જ્યારે જ્ઞાનમાં જ્ઞાનનું વેદન થાય છે જ્ઞાન જ્ઞાનને વેદે છે જેને સ્વસંવેદન કહેવામાં આવે છે ત્યારે ત્યાં પોતાને સર્વજ્ઞ શક્તિની પ્રતીત પણ વેદવામાં આવે છે. એકલું જ્ઞાનનું વેદન છે અને પ્રતીતિ ભાવમાં ઊંધી પ્રતીતિ એમને પડી છે એવું કદી બનતું નથી. પ્રતીતિ પણ સર્વજ્ઞ શક્તિની થાય છે અને સર્વજ્ઞ શક્તિની પ્રતીતિ થાય છે એનું વેદન પણ આવે છે. અનુભવમાં એ પણ ખબર પડે છે કે મને મારા મારું સ્વરૂપ જેવું જાણવામાં અનુભવમાં આવ્યું હતું તેવી જ પ્રતીતિ પણ ત્યારે ત્યાં વર્તતી હતી. એમ સ્વવિકલ્પ દશામાં ઉપયોગ મૂકે તો વિચારી શકે પોતાની પ્રતીતિ પ્રતીતિને જ્ઞાનમાં લઈ શકે છે કે આ પ્રતીતિ આવી હોય. જે નિર્વિકલ્પ અનુભવમાં નિર્વિકલ્પ પ્રતીતિ રહી થઈ તે સ્વવિકલ્પ જ્ઞાનમાં આવી શકે છે. સ્વવિકલ્પ દશામાં ઉપયોગમાં મૂકીને એ પ્રતીતિ આવી હોય એમ જ્ઞાનમાં બરાબર એનું સ્વરૂપ નિશ્ચિત થાય છે. ન મૂકે તો પણ નિશ્ચિત થઈ જ ગયું છે અનુભવમાં, પણ કોઈ ઉપયોગ મૂકે તો એને બરાબર ખ્યાલમાં આવે છે કે નિર્વિકલ્પ પ્રતીતિના સમ્યક દર્શન આવું હોય. આવું સમ્યક દર્શનને સમ્યક દર્શન ભગવાન કહે છે. બાકી બધી સમ્યક દર્શનની વાતો એ સમ્યક દર્શનની વાતો છે. સમ્યક દર્શન ક્યાંય આ નથી તો નથી. બરોબર એમ છે. જે સમ્યક દર્શન પૂરી શક્તિથી પ્રગટ થાય છે, સમ્યક દર્શન છે એ અધૂરી શક્તિથી પ્રગટ થતું નથી. જ્ઞાન અધૂરી શક્તિથી પ્રગટ થયું એ વધતી જાય વધતું ચાલશે. સ્વરૂપાચરણ છે એ અધૂરી શક્તિથી પ્રગટ થયું એ આચરણ વધતું ચાલશે યથાખ્યાત ચારિત્ર સુધી. જ્ઞાન વધીને કેવળ જ્ઞાન થશે, સમ્યક દર્શન વધીને કંઈ બીજું થશે નહીં. એ સમ્યક દર્શન પૂરું પ્રગટ પ્રથમ સમય સમ્યક દર્શન છે. એક જ ગુણ એવો છે કે પૂરો પૂરી અનંત શક્તિથી વ્યક્ત થાય છે. એટલે ચાર ગતિમાં કોઈને પણ કોઈ પૂર્વકર્મની અવસ્થામાં ગમે તે પ્રકારના પૂર્વકર્મના અને ફળની અવસ્થામાં સમ્યક દર્શન પ્રગટ થાય તો સમ્યક દર્શનની અનંત શક્તિને મટાડવા કોઈનું સામર્થ્ય નથી. બહારના પ્રતિકૂળ સંયોગો સાતમી નારકીના એને ન મટાડી શકે. ત્યાં રૌરવ નરક છે, તમતમ પ્રભા પૃથ્વી છે, એ પણ સમ્યક દર્શનને વિચલિત ન કરી શકે. પણ ચારિત્રનો ઉછાળો આવે તો પણ એ વિપરીતતાનો રાગ તીવ્ર થાય, આર્ત જ્ઞાન થઈ જાય, કોઈ સમ્યક દ્રષ્ટિને રૌદ્ર જ્ઞાન થાય, સૈનિક મહારાજાને રૌદ્ર જ્ઞાન થાય, આયુષ્ય બની પહેલા તો પડી ગયો હતો અપરાધ કર્યો ત્યારે મુનિરાજનો, પણ અહીંયા પણ છેલ્લે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થઈ ગયું છે. કોણ મારી નાખશે એના હાથે મરવું એના કરતા સ્વયં જાતે મરવું શું થતું તો પણ એ સમીદર્શન વિસ્તૃત કરી શકે. એવા માથા પરિણામ, ચારિત્ર ગુણ ના એવા માથા પરિણામ સમ્યક દર્શન ને વિચલિત કરી શકતા નથી. સમ્યક દર્શન ભગવાન મહાવીર સ્વામી ના સમવસરણ માં,
નિર્વાણોત્સવ
એમના સમવસરણ માં ક્ષાયિક સમ્યક દર્શન લીધું. એ પેલા તીર્થંકર થવાના છે, આ અંતિમ તીર્થંકર છે. આ 24 પેલા આવતી 24 ના પ્રથમ તીર્થંકર થશે. એને 25મા ન કહેવાય, એને પહેલા કહેવાય. 25મા એને આપણે બે ભાવિ તીર્થંકર સ્થાપના કરી અમારી શ્રેણીક મહારાજાના મહાપદ્મ ભગવાન ત્યાં મહાપદ્મ નામ ધારણ કરશે. એ નામથી પણ નામ જ એક પ્રશસ્ત કઈ ફેર નહીં, કારણ કે ઉંચિત માત્ર પૂરું પ્રગટ છે ને. ફેર હોય તો પૂરું પ્રગટ નથી થયું, પણ એ ગુણ એવો છે કે પૂરેપૂરો પ્રગટ થાય છે, એ વધુરો પ્રગટ થતો એવો એ ગુણ છે. એટલે પોતાના અનંત સામર્થ્ય સહિત પ્રગટ થાય છે. એ અનંત સામર્થ્ય શ્રદ્ધા ગુણના સમ્યક્ત્વ ગુણના અનંત સામર્થ્યનો ભોગવટો સમ્યક દ્રષ્ટિ પ્રગટપણે કરે છે. પૂર્ણ સામર્થ્યનો એક ગુણના મૂળ ગુણના પૂર્ણ સામર્થ્યનો વ્યક્ત સામર્થ્યનો ભોગવટો સમ્યક દ્રષ્ટિ કરે છે. એને અહીંયા એમ કહે છે કે એ પ્રતીતિ ભાવને વેદતા એવા પૂર્ણ સમ્યક્ત્વના સામર્થ્યને વેદતા વેદતા જ્ઞાન અને સિદ્ધ પદ પરમાત્મ પદ ને લેનારું કારણરૂપ ભાવ છે. તેથી એની પ્રશંસા ગ્રંથ ગ્રંથોમાં મુનિરાજ 6-7 ગુણ સ્થાને છે, પણ સમયસાર લેખો સમ્યક દર્શન નો અધિકાર છે. આખો સમયસાર સમ્યક દર્શન નો અધિકાર છે. સુન ભગવાને 6-7 ગુણ સ્થાને બેઠા બેઠા 4 ગુણ સ્થાન ની વાત લખી, કેમ કે મુખ્યપણે ઉપદેશ તો અજ્ઞાની ને દેવામાં આવે છે. જ્ઞાની ને એટલા ઉપદેશ ની જરૂર નથી જેટલા અજ્ઞાની ને ઉપદેશ ની જરૂર છે. એને તો માર્ગ જોયો છે, એને કઈ નવું શીખવાનું નથી, એને તો કળ હાથમાં આવી ગઈ. સાથે ચર્ચા ચાલે, સમ્યક દ્રષ્ટિને તો કળ હાથમાં આવી ગઈ છે. પુરુષાર્થની કળ સુજે તો માર્ગ હાથમાં આવે, અને માર્ગ હાથમાં આવે તો કળે પુરુષાર્થ થાય, ને કળે પુરુષાર્થ થાય તો આનંદના ઢગલા થાય. જેમ ધન રડે તો ઢગલા થાય, એમ કળથી પુરુષાર્થ થાય તો આનંદના ઢગલા થાય. એવી નવમો બોલ છે. કળ એટલે એની ટેકનિક. કળ એટલે આપણે એને કહીશું ભાઈ આ વસ્તુની કળ, તાળાની કળ ખોલે છે તો ચાવીથી ખોલે છે ને, તો એમાં શું છે કે ચાવીને કળ હાથમાં આવે છે તો તાળું ખૂટી જાય છે ગમે એવું, અને નહીતર તો કેટલા સાધનો હોય તો તાળું તૂટે. કળથી કામ થાય, બળથી કામ ન થાય. અમારે ગુજરાતમાં એવી કહેવત છે, કળથી કામ થાય અને બળથી કામ ન થાય. કળ ઉપરથી કળા આવે છે, એ જાતની કળા છે, ટેકનિક છે. આ પ્રશ્ન કર્યો હતો કે પુરુષાર્થની કળ હાથમાં આવે એમાં આપનું શું કહેવું છે. અહીંયા એક નવમા બોધમાં એવી વાત લીધી છે કે પુરુષાર્થની કળ હાથમાં આવે તો માર્ગ સુજે અને માર્ગમાં ઢગલા થઈ જાય. એમ વાત ધન્યવાદ. નવમો ગુણ છે. પુરુષાર્થ કરવાની કળ સુધી જાય તો માર્ગની મૂંઝવણ ટળી જાય, આ શબ્દ છે. તો સમ્યક દ્રષ્ટિને માર્ગની મૂંઝવણ નથી એ સ્પષ્ટતા કરી. સમ્યક દ્રષ્ટિને તો પુરુષાર્થની કળ હાથમાં આવી ગઈ છે તેથી એને માર્ગની મૂંઝવણ નથી. પણ મિથ્યા દ્રષ્ટિને પુરુષાર્થ કરવાની કળ સુધી જાય તો માર્ગ મળી જાય, માર્ગની મૂંઝવણ ન રહે તો માર્ગ કેમ પ્રાપ્ત થશે? કેવી રીતે પુરુષાર્થ જાગૃત થાય એ કળ એને કળ સુધી જવી જોઈએ? તો અહીંયા પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે આ કળ સુધી જાય છે એ કેવી રીતે સુધી જાય છે? કળ સુધી એટલે શું? બહુ સારો ઉત્તર, ઉત્તર સંક્ષેપમાં હતો, બહુ સારો ઉત્તર. કે પોતાને પોતાની જરૂરિયાત લાગે એને તો પુરુષાર્થ ઉપડે છે. પુરુષાર્થ ક્યારે ઉપડે છે? તરસ લાગે એના પ્રમાણમાં પાણી ગોતે કે એમ ગોતે? સામાન્ય તરસ લાગી હોય તો કઈ ધમપછાડા ના કરે, પણ પ્રાણ જાય એવી તરસ લાગી હોય પાણી ન મળે તો કેટલો પ્રયત્ન કરે? તો એ પ્રયત્ન કરવાનું જોર ક્યાંથી આવ્યું? એ પ્રયત્ન નું મૂળિયું શું છે કે એની જરૂરિયાત? એ ઉત્તર સંક્ષિપ્તમાં હતો. પાછળ ઉત્તર વધારે ચાલ્યો. પાછળ એ વાત કળ કરીને વાપરો છે તેમ આત્મામાં પુરુષાર્થ કરવાની કળ આવી ગઈ તે કોઈ વાતો અંતરમાં ઢગલા થાય તો ત્યાં ફરીને કળ શબ્દ વાપરો છે એમાં મૂંઝવણની વાત નથી. ત્યાં સમ્યક દ્રષ્ટિને મૂંઝવણ તો રહી નથી, પણ એના હાથમાં કળ છે, આવડત છે પુરુષાર્થ કરવાની, એટલે એને નિર્જરા ઢગલાબંધ નિર્જરા થાય છે. અથવા ઘણું સુખ ને ઘણો આનંદ પ્રત્યક્ષ ઉપયોગમાં એવું થાય છે, પણ એ સહજ થાય છે. એમાં પરિણતિ તીવ્રમન તીવ્રમન મોક્ષ માર્ગમાં પણ થાય છે. પાછળ એને ક્યારેક સહજ જેમ હોય તેમ રહે, સહજ એટલે ભૂમિકા અનુસાર ગુણસ્થાન અનુસાર સહેજ પરિણતિ રહેતી એમ રહે, અને ક્યારેક એકદમ ઉગ્ર પુરુષાર્થ થાય ત્યારે આનંદ વધી જાય, નિર્વિકલતા આવી જાય, શુદ્ધોપયોગનું ધ્યાન લાગી જાય. બે સહજ છે, મંદતા આવે એ સહજ અને ઉપયોગમાં ઉગ્રતા થાય તે સહજ. પછી પુરુષાર્થની કળ આવે છે એટલે કર્તૃત્વ બુદ્ધિ એ પુરુષાર્થ કરે છે અને એમાં એ પુરુષાર્થને વધારે છે અને આનંદને વધારે છે, ધ્યાન લગાવી દે છે એમ છે. એ બધી ચર્ચા ઉતારી બધા પહેલી જે માર્ગની મૂંઝવણ ટળી જાય એમાં જે પુરુષાર્થ ઉત્પન્ન થાય છે પ્રથમ જ, અને પુરુષાર્થ ઉત્પન્ન થાય તો એને માર્ગની મૂંઝવણ ટળી જાય એ વાત જે છે એની અંદર, તો એને જરૂરિયાત લાગે તો પુરુષાર્થ ઉપડે એવું, જરૂરિયાત ન લાગે તો પુરુષાર્થ ઉપડે એવું. એને આત્માની ભાવનામાં કેટલી જરૂરિયાત છે, એની જિજ્ઞાસામાં કેટલી જરૂરિયાત છે, એની લગ્નની ધૂમ કેટલી છે, એ બધો આધાર જરૂરિયાત ઉપર.